તારીખ 19/7/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 264 અને 265 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 185.
કેટલાક કથન આવે છે. દૃષ્ટિ એટલે પોતાનું જે શુદ્ધાત્મ એની દૃષ્ટિમાં કેટલી શ્રદ્ધામાં લીતા પરિણામમાં એક પ્રકારની વિશિષ્ટતા આવે છે. અને જે દૃષ્ટિએ દ્રવ્યની દૃષ્ટિમાં લેવામાં આવે છે એનો પ્રકાર વર્ણવવા માટે એની ખાસ પદ્ધતિ શૈલી કથનની સત્શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે એવો અહીંયા વિષય ચાલ્યો છે. દ્રવ દૃષ્ટિ 1964 વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જળની અવસ્થા છે. વિચિત્ર વાત લાગે વાતની દ્રષ્ટિએ. એક બાજુથી એમ કહે છે કે આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય, તો આત્માની પર્યાયમાં જળની અવસ્થા કેવી રીતે ઉત્પન્ન થાય? આત્માની પર્યાયમાં જે મોહ રાગ દ્વેષ વગેરે અનેક પ્રકારની જે વિકારી અવસ્થા ઉત્પન્ન થાય છે તે આત્માની અવસ્થામાં એ ભાવ ઉત્પન્ન થતા હોવા છતાં તે આત્માની અવસ્થા નથી પણ જળની અવસ્થા છે. એમ દ્રવ દ્રષ્ટિથી કહેવાય છે અને દ્રવ દ્રષ્ટિ એમ દેખે છે. દ્રવ દ્રષ્ટિ એકલા ચૈતન્યને સ્વસ્વરૂપે આત્મા તરીકે સ્વીકારતી હોવાને લીધે દ્રવ દ્રષ્ટિ માત્ર ચૈતન્ય સ્વભાવને ચિત્ત સ્વભાવને જ આત્મા તરીકે સ્વીકારતી હોવાથી એ દ્રષ્ટિમાં એક ચિદ આત્મા ચિદરૂપ આત્મા સિવાય બધું જળ છે, બીજું અનાત્મા છે. અનાત્મા કહો કે જળ કહો, આમ છે. જેમ ગુરુદેવ શ્રી કહેતા કે હું જીવ છું, તો હું જીવ છું મારા જીવની અપેક્ષાએ જગતના બધા જીવો અજીવ છે. જગતના સમસ્ત જીવો અજીવ છે. તો જગતના સમસ્ત જીવોમાં અર્યમ તો પણ આવી ગયા અને સિદ્ધો પણ આવી ગયા. એકલા સંસારી જીવો નથી, મારા સિવાય તો અનંતા સિદ્ધાત્માઓ છે અને કેટલાક અર્યંતો પણ છે. જ્યારે જે વિરાજમાન હોય ત્યારે 20 તીર્થંકર છે અને એમના સમોસરણમાં જેટલા કેવળી થાય એ બધા અર્યંતો છે. તો કેટલાક અર્યંતો સંખ્યાત હોય છે, અસંખ્યાત નથી હોતા. એ હંમેશા સંખ્યાત અર્યંતો અને અનંતા સિદ્ધો એ બધા અજીવ છે. અનંતા સંસારીઓ તો અજીવ છે પણ આ બધાને અજીવ કયા, કેમ કે હું જીવ નથી, મારો જીવ એ નથી, એ અપેક્ષા. એ મારો આત્મા કેટલો કે અનંત ગુણનું એક રૂપ જે દ્રવ્ય સ્વભાવ છે, જેટલો સ્વભાવ છે એટલો જ મારો આત્મા. એ સિવાય બધું જે બહાર જાય તે બધું અનાત્મા. આ સિવાયનું બધું તે બહાર તે બધું જ અનાત્મામાં ગણવામાં આવે છે. પછી એને અનાત્મા કહો, અજીવ કહો, જળ કહો, એ બધું એક આત્મા છે. એટલે દ્રવ્યાનુયોગથી પ્રમાણનો વિષય વિચારવામાં આવે तो मोह राग द्वेष वगैरह विकारी अवस्थाओ आत्मानी पर्याय में उत्पन्न थाय छे। એટલે એને કથન આવું કર્યું અહીંયા કે મોહ રાગ દ્વેષ વગેરે જે વિકારી આત્માની પર્યાયમાં અવસ્થા ઉત્પન્ન થાય, જળ એને કેવું છે ને આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય એમ શું કરવા કેવું છે કે એ પ્રમાણની અપેક્ષાથી આગમમાં એ વાત છે, પણ અહીંયા દ્રવ દ્રષ્ટિથી એને કે જળની અવસ્થા છે એમ કહેવામાં આવે છે, તો દ્રવ દ્રષ્ટિથી એમ કહેવું તે યથાર્થ છે। દ્રવ દ્રષ્ટિથી એમ કહેવું શું કરવા જોઈએ, શા માટે દ્રવ દ્રષ્ટિથી એમ કહેવું જોઈએ, આ પ્રશ્ન અહીંયા અપેક્ષિત છે કે દ્રવને દ્રષ્ટિમાં લેવા માટે જેણે ન લીધું હોય એને, અને જેણે દ્રવમાં દ્રષ્ટિથી જેને દ્રવને દ્રષ્ટિમાં લીધું છે એને કેવો પ્રકાર દ્રષ્ટિમાં ઉપજ્યો છે તે દર્શાવવા માટે, અને એ દ્રવ દ્રષ્ટિનું પરિણમન વિશેષ વિશેષ બળવાન થવાને અર્થે એ પ્રકારનો ભાવ અને એ પ્રકારનો કથન એ યોગ્ય છે, ન્યાય સંપન્ન છે। ન્યાય તો સામાન્ય વાત છે, પણ ઉચ્ચ કોટિમાં આત્માને મૂકવા માટેનો ઊંચામાં ઊંચો ન્યાય છે એમ કહી શકાય, સુપ્રીમ ક્વોલિટીનો ન્યાય છે એમ કહી શકાય। ન્યાય શબ્દ એને ઓછો પડે છે, ટૂંકો પડે છે દ્રવ દ્રષ્ટિને।
હવે શ્રદ્ધા હોવા છતાં રાગ દ્વેષના ઓછા થતા જાય, વધતા નથી,
પણ એ તો રાગ દ્વેષ તોડવાનો આ જ ઉપાય છે, બીજો ઉપાય નથી ખરેખર। આવી દ્રવ દ્રષ્ટિનું પરિણમન એ જ રાગ દ્વેષને મટાડવાનો સાચો ઉપાય છે, અને આ સિવાય ત્રણ કાળ ત્રણ લોકમાં રાગ દ્વેષને મટાડવાનો બીજો ઉપાય નથી। એટલે શાસ્ત્રની અંદર આવા કથનો અનેક જગ્યાએ આવે છે, સમયસારમાં તો આવે જ છે, કેમ કે એ તો દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, એટલે 50-55 ગાથાથી એ વિષય ઉપાડ્યો છે। અજીવ અધિકાર તો 39 ગાથાથી શરૂ કર્યો, 38 ગાથામાં જીવ અધિકાર પૂરો કર્યો, 39 ગાથામાં અજીવ અધિકારની અંદર આત્મા સિવાયના બીજા 5 દ્રવ્યો તો અજીવ કયા, પણ આત્માની વિકારી પર્યાયોને અજીવ કહી છે ત્યાં, એટલે અજીવ અધિકારની રચના કરી છે। બીજા 5 દ્રવ્યોને અજીવ કહેવા માટે અજીવ અધિકાર નથી કયો, પણ આત્માની વિકારી પર્યાયોને ગુણસ્થાન માર્ગણા સ્થાન દિવસ્થાન જેને કહેવામાં આવે છે એ બધી પર્યાયોને અજીવ કહેવા માટે એ અધિકારની રચના કરી છે, અને ત્યાં રાગાદી ભાવને જળ ભાવ કહેવામાં આવ્યા છે, એ દ્રવ દ્રષ્ટિથી કહેવામાં આવ્યા છે। દ્રવ દ્રષ્ટિથી નિશ્ચય પરિણમન બળવાન થાય છે, દ્રવ દ્રષ્ટિથી નિશ્ચય પરિણમન બળવાન થાય છે, એટલે શુદ્ધ પરિણમન વધારે બળવાન થાય છે, અને તે કર્તવ્ય છે તેથી પણ એમ કહેવામાં આવે છે। આ સ્થળે કેટલાક ને દ્રવ દ્રષ્ટિની અરુચિ થઈ હોવાથી અથવા અધ્યાત્મ તત્વમાં પ્રેમને રુચિ નહીં હોવાને લીધે આવા કથનોનો વિરોધ કરે છે કે આમ કહેવા કહેતા આગમનો સિદ્ધાંત તૂટે છે। શું કહે, વિરોધ કરવામાં બીજું તો ન કહી શકે, પણ આવું કહેવાથી આગમનો સિદ્ધાંત તૂટે છે કે આત્માની પર્યાય છે તો ખૂબ કહો છો કે આત્માની વિકારી પર્યાયમાં ઉત્પન્ન થાય છે મોહ રાગ દ્વેષ, અને વળી તમે એને જળની પર્યાય કહો છો, આમાં મેળ ક્યાં છે તમારો? આત્માની પર્યાયમાં છે વિકારી અવિકારી આત્માની પર્યાયના ભાવો છે, એને જળના ભાવ કહેવા જળ કહેવા એવું કથન એ વસ્તુના સ્વરૂપને બંધારણને ખંડિત કરે છે, સિદ્ધાંતને ખંડિત કરે છે એમ લાગે છે કે તે યોગ્ય નથી। અહીંયા કહેવા ધારેલી વાત જે દ્રષ્ટિકોણથી કહેવા ધારે છે એ વાતને એ દ્રષ્ટિકોણથી ગ્રહણ કરવા યોગ્ય છે, પોતાના દ્રષ્ટિકોણને છોડીને પોતાની સમજણને ગૌણ કરીને એક બાજુ રાખીને આચાર્ય મહારાજ જે દ્રષ્ટિકોણથી કહેવા માગે છે એ દ્રષ્ટિકોણને ગ્રહણ કરવો જોઈએ, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ છે.
ખરેખર
જોર કહીને એનો જોરથી નિષેધ કરવો છે. મુખ્ય વાત એ છે, આધાર પણ લીધો છે અને મિથ્યા દ્રષ્ટિ જીવ એકલા વિકારી ભાવોને જ દેખે છે આત્મા તરીકે. છોડાવવું તો છે પણ એની પકડ દ્રષ્ટિમાં ઘણી છે, મજબૂત પકડ છે, એટલે એ પકડ છોડાવવા માટે કહેવામાં આવે છે. દ્રષ્ટિમાંથી એને છોડાવવું છે, એની દ્રષ્ટિ પડી છે, રાગની દ્રષ્ટિ છે. શુદ્ધાત્માની જેને દ્રષ્ટિ નથી એને વર્તમાન અવસ્થામાં રહેલા વિકારની દ્રષ્ટિ છે, એટલે વિકારમાં આવું પણ સ્થાપ્યું છે અને એને સર્વત્ર પોતાનો વિભાવ ભાવ જ જણાય છે, બીજું કાંઈ એને દેખાતું જ જાણે નથી. એની ત્યાં દ્રષ્ટિ બંધાઈ ગઈ છે, નજરબંધી થઈ ગઈ છે. અનાદિની જે રાગની નજરબંધી થઈ ગઈ છે એ છોડાવી નાખવી છે અને પકડ ઘણી છે. સ્વામિનારાયણના વાંચનમાં એક વાત કરી હતી, આપણા અહીંયા એ વાત ચાલે છે કે કોઈ નાનું બાળક લડવા આવે તો મોટો માણસ તો એને એક સામાન્ય ધક્કો મારીને દૂર કરે, હાલા લે તારું કામ નથી, નકામ માર ખાઈ જાય છે, તોફાન કરમાં નકામો માર ખાય છે, આમ છે ધક્કો મારે કે પડી જાય. તો 4-5 વર્ષનું બાળક હોય અને જોર કરીને તોફાન કરવા આવે તો હાથ પકડી છે જડસલો મારે ત્યાં એક અગલુટી ખાઈ જાય. પણ કોઈ પહેલવાન જેવા ગુંડાએ ગળા છીપ દીધી હોય, બે હાથે ગળું પકડ્યું હોય અને હળીયો દબંગતો હોય અને મુંજારો શરૂ થાય શ્વાસ રૂંધાય એટલે તો એને ખબર પડે કે મરી જઈ શકાય, તો એને છોડાવવા માટે શું કરે કે પૂરી તાકાતથી જેટલું શરીરમાં જોર હોય એની પૂરી તાકાતથી એને ધક્કો મારે. ત્યાં બાળકને હડસેલો સામાન્ય મારે છે એમ કરે તો એને તો કઈ ખબર જ ન પડે કે આ શું થયું, એ તો મરી જાય. એમ દ્રષ્ટિની પકડ આ જીવ ઉપર અનાદિના ગુંડા જેવી ગળાચી પકડી છે અને જીવને ભાવ મરણ થાય છે. એને છોડાવવા માટે કેટલું જોર હોય, કેટલું જોર કરવું જોઈએ, કેટલા જોરથી નિષેધ આવવો જોઈએ, એવું જે રહસ્ય છે એ આ દ્રઢ દ્રષ્ટિના કથનમાં અને એ સંબંધીના ભાવમાં રહેલું છે. એટલું સમજવા માટે એ વાતો આવે છે. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ એ વાત કરી છે કે દિગંબર આચાર્યોના તીખા વચનો જોઈને રહસ્ય કાંઈક સમજાય છે, ત્યારે આમાં કંઈક બીજી જ વાત કહેવા માગે છે. ગુણસ્થાનને પૂતગળ ના કયા, જે ગુણસ્થાન 14 ગુણસ્થાન છે, ગુણસ્થાનમાં 4th ગુણસ્થાન સમ્યક દર્શનનું એક બાજુ રાખો, મુનિદશાનું 6th-7th એક બાજુ રાખો, 14th ગુણસ્થાન પૂતગળનું છે આમ કહે છે. શું કહેવું છે આમ કે આવા જે દિગંબર આચાર્યોના કથનો છે એ કથનો વાંચતા એની પાછળ રહેલું રહસ્ય છે એ કાંઈક સમજાય છે. કાંઈક સમજાય છે એટલા માટે એમ કહ્યું કે મારી શક્તિ છે એટલું સમજમાં આવે છે. આચાર્ય ભગવાનના જ્ઞાનમાં છે એ વાત તો ઘણી મોટી હોવી જોઈએ, ઘણી મહાન હોવી જોઈએ અને ઘણી ઊંડી હોવી જોઈએ. મને કાંઈક સમજાય છે, આચાર્ય ભગવાન કાંઈક કહે છે તો કાંઈક સમજાય છે એમ લીધું. ગુરુદેવે સેંકડો વાર સમયસાર વાંચ્યું છે, સ્વાધ્યાયમાં પોતે અંદર પણ સમયસાર વાંચતા તો એમ કહેતા કે આચાર્ય ભગવંતો એ તો પુત્ર કરતા આચાર્ય દેવ, એકાકાર આચાર્ય દેવ, બંને આચાર્ય ભગવંતો એટલું બધું ઉંડાણામાં ભરે છે કે આપણી શક્તિ છે એટલું આમાંથી કાઢીએ છીએ, બાકી વસ્તુ અંદર ઘણી પડી છે. શું કહેવું છે કે જ્ઞાનમાં ભાસે છે કે અંદર ઘણું ભર્યું છે, કેટલું ભર્યું છે એટલે હજી જ્ઞાન એટલા ભેદ પ્રભેદમાં પહોંચતું નથી, છતાં જ્ઞાનમાં ભાસ આવે છે કે અંદર ઘણું ભર્યું છે. અત્યારે જેટલો ઉઘાડ છે ને ઉપયોગ થઈ શકે છે એટલું ઉપયોગમાં આવે છે, લગ્નમાં ઘણું આવે છે, પણ જેટલું લગ્નમાં આવે એટલો બધાનો ઉપયોગ થાય. લગ્નમાં તો આત્મા આવે, બધાનો ઉપયોગ ન થાય. એટલે સૂક્ષ્મ જ્ઞાન તો પાંગળું છે, તો એમ કહેતા એ તો આપણી શક્તિ છે, એટલું આપણે બહાર કાઢીએ છીએ, અંદર તો ઘણું ભર્યું છે. એમ શ્રીમદજી કહે છે કે દિગંબર આચાર્યોના શિખા વચનોથી કાંઈક રહસ્ય સમજાય છે, આત્મતત્વનું ગંભીર જે સ્વરૂપ છે જેમાં અનંત ઊંડાણ ભરેલું છે એ આવા વચનોથી કાંઈક વ્યક્ત થાય છે, થોડુંક વ્યક્ત થાય છે એમ લાગે છે, બાકી અંદર ઘણું ભરેલું છે. એવું દ્રવદૃષ્ટિનો એક વિષય છે. એ કથન શૈલીમાં જે દ્રવદૃષ્ટિની કથન શૈલી છે એ મુખ્ય વિભાગ છે, આવા રહસ્યને ઉદઘાટન કરતો વિભાગ છે. તો ત્યાં એમ કહેવાય છે કે એ જળની અવસ્થા છે. તો જળની અવસ્થા છે એમ કહેતા જ્યારે જોરથી એમ કહ્યું હોય કે આ જળની અવસ્થા છે, દ્રવદૃષ્ટિના જોરમાં એમ કહ્યું હોય કે આ જળની અવસ્થા છે, ત્યારે કોઈ અપેક્ષા ખોલે તેની પ્રમાણની અપેક્ષા એ તે આત્માની અવસ્થા છે, તો એ જ્ઞાન તો પહેલાં કરી લેવું જોઈએ. એ જ્ઞાન પછી જ્યારે આ કથનો ચાલતા હોય ત્યારે વચ્ચે લાવવાની કોઈ જરૂર રહેતી જ નથી, એની ગેરસમજણ ન થાય એટલા પૂરતું એ પહેલી વાત સમજમાં આવી જવી જોઈએ. ગ્રહિત વિખ્યાત ન થાય એટલે, પણ જ્યારે દ્રવદૃષ્ટિના જોરમાં એ વિષય ચાલતો હોય શાસ્ત્રમાં, જ્ઞાનીઓના ત્રિમુખોથી આચાર્યોના કથનો ચાલતા હોય, ત્યારે વચ્ચે અપેક્ષા લાવીને એ વાતને ઢીલી ન કરવી કે અપેક્ષા એ તે આત્માની અવસ્થા છે, દ્રવદૃષ્ટિની અપેક્ષા એ તે જળની અવસ્થા, અને પ્રમાણની અપેક્ષા એ જ્ઞાનની અપેક્ષા એ તે પ્રમાણ જ્ઞાનની અપેક્ષા એ તે આત્માની અવસ્થા અપેક્ષા છે, એમ બીજી અપેક્ષાને અહીંયા આગળ કરવાની જરૂર નથી. જે પડખું નિરસ્ત કરવું છે એને અહીંયા મુખ્ય કરે તો કહેનારના કથનનું જોર તૂટી જાય છે. એટલે સુગાનીજી ચર્ચામાં જ્યારે આવા દ્રવદૃષ્ટિની બહુ તીખી વાતો આવતી ત્યારે કોઈ મનુષ્યનું ને એમ થાય કે અહીંયા તો ઘણા બેઠા છે, કદાચ સુગાનીજીને ન ઓળખતા હોય, પરિચિત ન હોય, સમજતા ન હોય, અને કંઈક એમના માટે ખોટી કલ્પના કરી બેસે તો બીજી અપેક્ષા ખોલે કે ભાઈ શ્રી આમ કહે છે પણ આ અપેક્ષા એ આમ પણ વાત છે. એવું એક વાર બે વાર અનેક વાર બન્યું ત્યારે એક વાર પોતે એની સામે પોતાનો અણગમો વ્યક્ત કર્યો કે જ્યારે જે વાત કહેવા માંગીએ છીએ એ વાતની સામે બીજી અપેક્ષાથી પણ આમ પણ છે એમ જ્યારે કોઈ કહે છે ત્યારે અમને ખટકે છે. આ વાત શું
કહ્યું?
આ વાત અમને પસંદ નથી. ખટકે છે એનો અર્થ શું છે? કે અમને પસંદ નથી. કેમ પસંદ નથી? આ તો આગમની છે કે અહીંયા જે દ્રવદૃષ્ટિનું જોર છે એ જોર તૂટી જાય છે. એ વાત કરતા તો જોર તોડવું, દ્રવદૃષ્ટિનું જોર તોડવું એ ઇષ્ટ છે કે અનિષ્ટ છે? કે એ આત્માને માટે ઇષ્ટ નથી, અનિષ્ટ છે. જોર વધવું જોઈએ, જોર તોડવું શા માટે જોઈએ? એટલે ત્યાં બીજી અપેક્ષાને મુખ્ય કરવા અમને હોતી નથી. ફરીથી મોહ રાગ દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જળની અવસ્થા છે. આત્માની પર્યાયમાં થાય એમ કહેતા પણ સાથે કહે છે કે એ જળની જ અવસ્થા છે, એ આત્માની એને અમે આત્મા કહેતા નથી, એ આત્મા નહી. કારણ કે અહીંયા લોજિક આપીને કારણ બતાવે છે કે કારણ કે જળ તરફના વલણ વાળો ભાવ છે માટે તેને જળ કહ્યો છે. વિકારી અવસ્થાનું વલણ ક્યાં છે? કર્મના ઉદય પ્રત્યે છે. હવે જેને દ્રવ્ય દ્રષ્ટિ છે એ સાધકજી છે, એના પરિણામમાં સર્વાંશે વલણ કર્મના ઉદય પ્રત્યે હોતું નથી. જો જ્ઞાનીની અવસ્થાનું પૃથક્કરણ કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે, તો એમનો આંશિક ભાવ જળ કર્મના ઉદય પ્રત્યે છે કે સંયોગ પ્રત્યે છે, અને એમનો મુખ્ય આંશિક ભાવ એ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રત્યે છે. તો એટલા અંશને પણ અહીંયા જળનો કહી દીધો છે. સર્વાંશે હોય એ તો જળ જેવો જ થઈ ગયો છે એમ કહે છે. એને તો આત્મા જ કહેતા નથી કે આ તો જળ છે, મૂળ છે, જળ છે એમ કહે છે. પણ આંશિક ભાવ પોતાનો જાય છે, એના સ્વામી એ થતા નથી, એના ધણી થતા નથી, એને પોતાનું સ્વરૂપ માનતા નથી, જાણતા નથી, અને એનો કડક નિષેધ વર્તે છે. એટલે એમ કહે છે કે એ જળના પરિણામ છે, મારા પરિણામ નહીં, એ જળના પરિણામ ના. એમાં એ ઘોરાગ દ્વેષ તો જળના પરિણામ છે, પણ જે ઉપયોગ પર તરફ જાય, જળ પ્રત્યે જાય, જ્ઞાનનો ઉપયોગ જે જળ પ્રત્યે જાય, અને જે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, એ જ્ઞાનને પણ એમ કહે છે કે એ જળ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? જળ જ્ઞાન છે. ઉપયોગ પર પ્રત્યે જાય એમાં બધા જળ નથી હોતા. સામે વિતરાગ દેવ હોય, હરિયમ પરમાત્મા સાક્ષાત તીર્થંકર હોય, ગંધર સત્શાસ્ત્ર રચે, એનું શું કરશું? તો કે એ કહે છે કે એ ઉપયોગ પણ જળ જ છે. ઉપયોગે પોતાના પરમાત્માને છોડ્યો શું કરવા? શું અહીંયા વાત છે કે આ ઉપયોગે પોતાના પરમાત્માને શું કરવા છોડી દીધો, અને બીજા પરમાત્માને બીજા પરમાત્માને કથને પ્રત્યે ગયો? દ્રવ્ય સ્વરૂપ તો જળ જ છે, એટલે તો જળાત્મિક પરિણામ થયા. ભલે સત્સ્વરૂપ હોય તો પણ જળ છે. પણ બીજા ભગવાન પણ પોતાને માટે પોતાનું ચૈતન્ય નથી, ત્યાં સુધી એ ન્યાય લાગુ પડે છે કે ઉપયોગ પર તરફ જાય તો પણ એને જળ કહેવામાં આવે છે, એને જળ જ્ઞાન કહે છે, એને ચૈતન્ય કહેતા નથી, એને આત્મા કહેતા નથી. અહીં સુધી એ વાત લઈ જાય. કારણ કે તે જળ અથવા અનાત્મા તરફ પર તરફ પર પરદ્રવ્ય તરફના વલણવાળો ભાવ છે માટે તેને જળનો કહ્યો છે. જળ કહેવા પાછળ આમ કારણ છે. અને જે ઉપયોગ જ્ઞાનીનો પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય, દેવાદી પ્રત્યે જાય, એ ઉદય ભાવ છે જીવનો. તો એવું કર્મના ઉદય સાથે અંદરમાં એનું જોડાણ થયું કે ન થયું? માટે જળ પ્રત્યે વલણ વાળા ભાવને જળ કહેવામાં આવે છે. એ તો લો કર્મમાં સામે વિતરાગ દેવ છે, પણ અંદરમાં જે જેનું જોડાણ છે એ તો કર્મનો ઉદય છે, એની સાથે જોડાણ છે, એટલે એને જળ કહેવામાં આવે છે. એ ન્યાય લીધો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે પ્રવચન સાર ને ટીકામાં 172મી ગાથામાં એ ન્યાય લીધો છે. 172 ગાથામાં અલિંગ્રહણના જે 20 બોલ ચાલ્યા છે એમાં એક 9મો બોલ ચાલ્યો છે કે જે ઉપયોગ છે આત્માના ઉપયોગનું હરણ થઈ શકતું નથી, એને કોઈ બહાર ખેંચી લઈ શકતું નથી. કે ગુરુદેવ આ વિષયની એક વાર બહુ ભાવાત્મક ચર્ચા કરતા હતા, પાલિતાના ઉતરેથી મંડ્યા ત્યાં ચર્ચા કરી હતી. ઓટલે બેસી ઓટલો બતાવ્યો, ઝાડ હતું ત્યાં બેસતા હતા, બપોરે છાંયો હોય આ નવમા મૂળની અંદર જે વાત છે એમાં એમ કહ્યું કે આત્માના ઉપયોગનું હરણ થઈ શકતું નથી, એ ઉપયોગને કોઈ બહાર ખેંચી જઈ શકતું નથી. પણ પ્રભુ આપ તો હજી છદ્મસ્થ છો. પછી પોતે પોતે આચાર્યદેવને કહે છે, અમૃતચંદ્રાચાર્યદેવને પોતે કહે છે કે પ્રભુ આપ તો હજી છદ્મસ્થ છો, આ વાત કરો છો, શાસ્ત્રમાં લખો છો ત્યારે તો ઉપયોગ શાસ્ત્રમાં જાય છે. અને આપ કહો છો કે આત્માના ઉપયોગ બહાર જતો નથી, એને કોઈ હરણ કરી શકતો નથી, કર્મનો ઉદય એને બહાર ખેંચી જઈ શકતો નથી, પણ આપનો ઉપયોગ તો બહાર ગયો. તો પાછા પોતે પોતે એનો જવાબ દે છે આચાર્યની જગ્યાએ બેસીને કે એ ઉપયોગ જે બહાર ગયો તે અમારો ઉપયોગ નથી. એટલો ઉપયોગ જે બહાર ગયો શાસ્ત્રનું કથન કરવામાં, એ ઉપયોગ જ અમારો નથી. એ તો જળનો ઉપયોગ છે, એ જળ છે, એ અમારો ઉપયોગ નહીં. આત્માનો ઉપયોગ બહાર જાય તે આત્માનો ઉપયોગ નહીં. શું જે જ્ઞાનનો ઉપયોગ બહાર જાય તે આત્માનો ઉપયોગ જ નહીં ને, એ અમારો ઉપયોગ નથી. હશે કોકનો જળનો દાવા દો એને, એની સામે અમારે જોવાનું નથી. એ બધી ચર્ચા અધ્યાત્મની ચાલતી હતી. લક્ષ હતું નથી એનું, શાસ્ત્ર લખે ને લક્ષ આત્મા ઉપર હોય. શું આત્માને લક્ષે શાસ્ત્ર લખે છે, શાસ્ત્રના લક્ષે શાસ્ત્ર નથી લખતા. શાસ્ત્રના લક્ષે શાસ્ત્ર લખે એને તો પોતાની વિદવત્તા બતાવવાની હોય, એને પોતાનું વાક ચાતુર્ય બતાવવાનું હોય, વાણી ચાતુર્ય. શું એને પોતાની કૃતિની મહત્તા જગતમાં રાખવાની હોય. પણ જ્ઞાનીઓને એવી રીતે શાસ્ત્ર રચના કરવાની હોતી નથી. એટલે કે છે ગુંદાચાર્ય કહ્યું પાંચમી ગાથામાં કે હું એકત્વ વિભક્ત શુદ્ધાત્માને દર્શાવીશ. અહીંયા પ્રતિજ્ઞા કરે છે, પણ કદાચ ખલના થાય ભાષાની, કેમ કે મારું લક્ષ્ય નથી ભાષા ઉપર, વાણી ચાતુર્ય ઉપર મારું ધ્યાન નથી, એટલે કદાચ એમાં સ્ખલના થશે તો એ એ દોષને તું ગ્રહણ નહીં કરતો. જો તારો એ દોષ ઉપર ધ્યાન જશે તો મારો કહેવા ધારેલો જે રહસ્યમય વિષય છે એ તારા ધ્યાનમાં નહીં આવે, તકલીફ હાથ અને થશે. માટે જો જે હું એકત્વ વિભક્ત આત્મા દર્શાવવા માગું છું એને તું તારા અનુભવથી પ્રમાણ કરજે. ન દોષ ગ્રહ સ્ખલ ના યદિ, જો કદાચ સ્ખલ ના હોય તો એનો દોષ ગ્રહણ નહીં કરતો, એને છોડી દેજે. તને ખ્યાલ આવે તો છોડી દેજે એ વાતને, એમ કહે છે. આત્માને લક્ષે શાસ્ત્ર લખે, આત્માને લક્ષે શાસ્ત્ર વાંચે, આત્માને લક્ષે ચિંતન થાય, આત્માને લક્ષે મનન થાય, આત્માને લક્ષે ગોલન થાય, એ બધું આત્માને લક્ષે જ થાય. એ તો શાસ્ત્રનો તત્વનો વિષય તો આત્માનો છે, પણ બહારના કાર્યો પણ આત્માને લક્ષે થાય. ખાય તો આત્માને લક્ષે, જે હૃદયના કાર્યો કરે તે આત્માને લક્ષે, આત્માનું લક્ષ છોડીને ન કરે, એવું લક્ષ થવા અર્થે આ બધી વાત કરી છે. લક્ષ થવાને દેહનો કયા શાસ્ત્ર સમજાય, એવું લક્ષ થવા માટે આ બધી વાત કરી છે. કે કેવી રીતે થાય, જાય છે ને અનાજ લેવા જાય છે, ખાંડ એ ઘરે 10 ગુણમાંથી સેમ્પલ કાઢે એક ટ્રેની અંદર, પછી જોવે સેમ્પલને, સેમ્પલ તો એક બે તોલાનો હોય, સેમ્પલને જોવે એનું લક્ષ ગુણી ઉપર હોય, બરાબર. એ પાંચમી ગુણમાં નમૂનો બરાબર છે. શું જોવે? પાંચમી ગુણ લક્ષમાં આવે, એને નમૂનો જોવે, ઉપયોગ નમૂના ઉપર હોય, લક્ષ કરે પાંચમી ગુણ, પાંચમી ગુણ બરાબર છે. એના ઉપર આપણું નામ લખો એને મોકલી દે. એમ ઉપયોગ ક્યાંક હોય ને લક્ષ ક્યાંક હોય એવો તો એને પ્રયોગ આવડે છે, બરાબર. એને પ્રયોગ નથી આવડતો એવું કાંઈ નથી. સંસારમાં તો પૈસાનું લક્ષ બધાય ગયું છે, ગમે તે વ્યવહાર કરતા. મહેમાન આવે ને ખર્ચ કરે તો કઈ પૈસા વાપરી નાખવા માટે કરે છે, નુકસાન ઘરને ઘરમાં નુકસાન પહોંચાડવા માટે કરે છે, એવી વાત છે. આ લક્ષ ની વિચિક્ષણતા ઘણી છે. લક્ષ છે, જેનું લક્ષ હોય એ સંબંધીની વિચિક્ષણતા જીવને ઉત્પન્ન થયા વિના રહેવી, એમ દ્રઢ દ્રષ્ટિમાં એવી વાત છે. જેનું લક્ષ છે એની દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ છે એનું લક્ષ છે, એમ હોય છે હંમેશા. એટલે એને જડનો કયો છે તે ભાવ આત્માનો સ્વભાવ નથી, અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી એટલે સ્વભાવમાંથી થતી નથી, માટે તેને જડ કયો છે. જ્યાં એકાંત અનંત ચૈતન્ય સ્વભાવ છે એને મૂળ આત્મા કહેવામાં આવે છે. એકાંતે એકનું સમ્યક એકાંત અનંત ચૈતન્યનો રસ પડેલો છે. ચૈતન્યની દ્રષ્ટિ કરો એવા વિભાવની દ્રષ્ટિ કરવા યોગ્ય નથી, એ તો જડ છે. જડ એ ચૈતન્ય જ નથી, માટે એને છોડો દ્રષ્ટિમાંથી. એટલે એ કહ્યું કે તે ભાવ આત્માનો સ્વભાવ નથી, અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી. આમ હોવાથી અને એમાં જ્ઞાનીને દ્રષ્ટિવાનને એમાં સ્વપણું થતું નથી, તેથી એને જડનો કયો છે તે યોગ્ય જ છે. જડનો કયો છે તે યોગ્ય જ છે, એમને તે વધારે યોગ્ય છે કે એને જડનો કયો વધારે યોગ્ય છે. થોડું યોગ્ય છે, થોડું અયોગ્ય છે એમ નથી. કથનચિત સત્ય છે, કથનચિત અસત્ય છે એમ નથી. એ સમ્યક એકાંતે સત્ય છે એમ લેવું, સમ્યક એકાંતપણે તે સત્ય છે. પછી આત્માની અવસ્થામાં થતા વિકારી ભાવો, આત્મા આવ્યો જાય તો આની અવસ્થા તો પછી જળની અવસ્થામાં તો થતા નથી. એટલે આ પહેલા તો એ કહ્યું ને કે મોહ રાગ દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા તે આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય, જે ઉત્પન્ન થાય છે તે દ્રઢ દ્રષ્ટિએ જળની અવસ્થા છે, આત્માની નહીં. એમ કહીને દ્રવ્ય દ્રષ્ટિ કેવી હોય, દ્રવ્ય દ્રષ્ટિ કેવી હોય એ વાત દર્શાવે છે કે આવી દ્રષ્ટિ કરતો શું, આવી દ્રષ્ટિ કર. કોઈ પુત્ર પિતાની સંપત્તિ વેઠવી નાખતો હોય અથવા પાયમાલ થાય એવા કાર્યો કરતો હોય તો છાપામાં શું આપે કે મારો ફલાણો ફલાણો પુત્ર. આ તો એને પહેલા સ્વીકારવું જ પડે, હે ફલાણો ફલાણો એવો જે મારો પુત્ર તે મારો મારાથી હવે તદ્દન અલગ છે, પુત્ર તરીકેના કોઈ અધિકાર હવે મારી સંપત્તિમાં મેં રહેવા દીધા નથી. શું માટે મારા પુત્ર તરીકે કોઈ એની સાથે વ્યવહાર કરવો નહીં. કોઈ એને પ્રશ્ન ન કરે કે તમારો પુત્ર છે તો પછી તમારા પુત્ર તરીકે વ્યવહાર કરીએ ને, બીજાના પુત્ર તરીકે થોડો એનો વ્યવહાર કરીએ મેં, તો કે તમને ના પાડી કે ના પાડી કે અમારા કીધામાં નથી, એના કાર્યો એવા છે માટે અમે અમારા બધા અધિકારો પાછા ખેંચી લીધા છે, અમારા પુત્ર તરીકે તમારે વ્યવહાર કરવો નહીં. એમ આ વિકારી વ્યવસ્થા આત્માના ગુણની પાયમાલી કરે છે. જન્મે છે આત્મામાંથી, આત્માના ઘરે જ જન્મેલો છે વિકાર, પણ આત્માના ગુણની પાયમાલી કરે છે તો આત્મા એમ કહે છે કે નહીં, હવે તમે એને અમારા છે એવો વ્યવહાર નહીં કરો, અમે ના પાડીએ છીએ, એ વ્યવહાર છોડી દો, એવો વ્યવહાર તમે નહીં કરતા, અમે ચોખ્ખું કહી દઈએ છીએ કે એ વ્યવહાર તમે હવે કરશો તો અમે સ્વીકારવા ના નથી, પછી તમે લાગવું પડી જાઓ કે નહીં અમે તો તમારો દીકરો સમજીને આટલા રૂપિયા આપ્યા હતા, અમે તો જાહેરાત કરી દીધી છે, એમાં એવો બચાવ નથી ચાલતો કે અમે છાપું નહોતું વાંચ્યું તે દિવસનો અને બારગામ ગયા હતા એટલે અમે સૌરાષ્ટ્ર સમાચાર નહોતું વાંચ્યું, તમે લોકલ છાપામાં આપ્યું હતું પણ અમે તે દિવસે બારગામ હતા એટલે અમને આ બંધન લાગુ પડતું નથી એમ ત્યાં ચાલતું નથી, એમ અમને આવા શાસ્ત્રની ને આવી અપેક્ષાની ને આવી કથનીની ખબર હજી પડતી નથી, માટે અમે આત્માના રાગને પોતાનો જાણીને વ્યવહાર કરીએ છીએ, માટે અમારો અપરાધ માફ થવો જોઈએ એવું આમાં ચાલતું નથી, તારી ફરજ છે જે કઈ જાહેરાત થાય એમાં તારી ફરજ છે, સામેથી જાણી લેવાની તમારી ફરજ છે, તમારા ઘરે આવીને કોઈ કહેવા આવે એવી કોઈની ફરજ છે, તમારી ફરજ છે જાણવાની, જ્ઞાની ગુરુને શોધવાની ફરજ કોની, પોતાની કે બીજાની, આ જ્ઞાની છે આ અજ્ઞાની છે, આ ધર્મને કહે છે આ ધર્મને નથી કહેતા ગડબડ કરે છે એવી બધી પરીક્ષા કરવાની ફરજ કોની, એ સૌતાની એવી ફરજ છે, જો એવી એ પરીક્ષા ન કરી શકે તો એ ધર્મ પામવાને પાત્ર નથી લાયક નથી એમ સીધી વાત છે, એને એટલી પરીક્ષા કરતા ન આવડે એને ધર્મ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવી એ અસ્થાને છે, એ ધર્મ પ્રાપ્ત નહીં કરી શકે એવી વાત છે, માટે પરીક્ષા કરવા સુધીની તૈયારી પોતાએ કેળવવી જ રહી, ત્યાં સુધી એટલી તૈયારી પોતે ન કરે ત્યાં સુધી ગમે તેને અનુસરે તો એ પોતાના આત્માને મોટું નુકસાન કરી દે છે એવું થાય, એટલે આ બધી વાતો સત્શાસ્ત્રોમાં સત્સાહિત્યમાં પ્રસિદ્ધ છે, એને જાણવું એને સમજવું એ પોતાની જવાબદારીનો વિષય છે, આમ શું કરીએ, અને ભગવાન દાસી કહેતા ભગવાન દાસ સભાલાલ કાગરવાળા છે, સાહેબ શું કરીએ અત્યાર સુધી અમને કોઈ આવા ગુરુ મળ્યા નહીં આપના જેવા, શું કહ્યું, અમને આપના જેવા કોઈ સમજાવનાર ગુરુ મળ્યા નહીં એટલે અમને આ બધી ખબર ન પડી, નહીતર અમે તો ઘણું આ સમજવા તૈયાર છીએ, અમે તો આ સમજીને ખૂબ હાજર થઈએ છીએ, તો ખૂબ પ્રસન્ન થતા કે આપની વાત સાંભળીને અમે ખૂબ પ્રસન્ન થયા ખૂબ રાજી થયા, પણ અમને અત્યાર સુધી આવા ગુરુ મળ્યા નહીં, નહીતર તો અમે આવું જ સમજવા માંગીએ છીએ, કે એ વાત ખોટી છે તમારી, શું કે વૃદ્ધાવસ્થામાં આવ્યા ને અહીંયા પણ આખી જિંદગી વહી ગઈ, મોટી ઉંમર જીવનનો મોટો ભાગ વ્યતીત થઈ ગયો, પછી ગુરુદેવ પાસે આવ્યા, અત્યાર સુધી અમને કોઈ આવું કહેવાવાળું મળ્યા નહીં કે નહીં અત્યાર સુધી કહેવાવાળા હતા તમે એની દરકાર કરી નથી, શોધ કરી નથી કે કોણ આવું કહેવાવાળું છે, અને આથી બીજું ઉલટું સમજાવવાવાળા મળ્યા માટે તમે ન સમજાય એવી વાત પણ ખોટી છે, તમે ઉલટું સમજાવવાવાળા મળ્યા ત્યારે એની પરીક્ષા કેમ કરી નહીં, ક્યાં બરાબર નથી કહેતા એવી પરીક્ષા કેમ કરી નહીં તમે, એ તમારી જવાબદારી હતી કહેનારની નહીં, માટે આવું કહેવાવાળા અમને મળ્યા નહીં એ વાત તમારી અમે માનતા નથી, ના પાડતા ગુરુદેવ, એ અનેક વાર કહેતા ગુરુદેવનો મહિમા કરવા માટે કહેતા, હો સાહેબ કેવી વાત કરો છો, આવું કહેવાવાળા અમને કોઈ મળ્યા નહીં અત્યાર સુધી, તો કે નહીં આવું કહેવાવાળા મળ્યા નહીં એમાં તમારો અપરાધ છે, બીજા કોઈનો અપરાધ નથી, શેઠી આવે તો કંઈ ગુરુદેવ થોડી દરકાર કરે છે, તે જ સાચી દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સત્ય દ્રષ્ટિ છે, એટલું જ નહીં એ પરમ સત્યની દ્રષ્ટિ છે, તેનાથી આગળ બીજું કોઈ પછી હવે પછીનું સત્ય નથી, આખરી સત્ય છેવટની હદનું સત્ય એ દ્રવ્ય દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ એવું સૂત્ર છે ગુરુદેવનું, આજે મંદિર માં બહુ મોટા અક્ષરે ચાકલો છે, ગ્રહ દ્રષ્ટિ તે સમય દ્રષ્ટિ, ઘણા ગ્રહસ્થો ન સમજે, નવા નવા આવ્યા હોય તો ગુરુદેવ જરા હળવી ભાષામાં કહેતા કે ઘણા એમ પૂછે સાહેબ દ્રવ્ય દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ, અમે તો દ્રવ્ય એટલે પૈસા એમ સમજીએ છીએ અત્યારે, તો આ પૈસા વાળો સમ્યક દ્રષ્ટિ એમ તો કે એમ નથી અહીંયા, એ પૈસાને તો અહીંયા ધૂળ કહે છે, અહીંયા દ્રવ્ય નથી કહેતા એમ કે શું પછી પોતે કહે કે જેને તમે દ્રવ્ય કહો છો એને અમે ધૂળ કહીએ છીએ, એ ધૂળની દ્રષ્ટિ વાળા સમ્યક દ્રષ્ટિ નથી, અહીંયા આત્મદ્રવ્યની વાત ચાલે છે, જેમાં આત્માની ગુણ લક્ષ્મી છે, આત્માની ગુણ સંપત્તિ છે, એ સંપદાવાનને અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ કહ્યો છે અને એને સાચી સમ્યક દ્રષ્ટિ કહ્યો છે. અનેક વાર એ વાત ચાલે
છે,
આત્મદ્રવ્ય કહેવું છે, આત્મા તો જે વિભાવ ભાવ કરે છે એને પણ લોકો આત્મા કહે છે, પણ દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ અહીંયા કેવું છે, દ્રવ્ય એટલે શું કેવું છે, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ને દ્રવ્ય કેવું છે, એથી બહાર જે કાંઈ છે એને દ્રવ્યમાં નથી લેતા, એટલે દ્રવ્ય દ્રષ્ટિ કહે છે. શાસ્ત્રની કેટલીક ભાષાઓની પાછળ હેતુ હોય છે કે જેની પાછળ યથાર્થ જે કઈ કહેવા ધારે છે તે કહી શકાય, એવા પ્રયોજનથી અમુક ભાષાનો પ્રયોગ થાય છે, શબ્દ પ્રયોગ થવાની પાછળ શાસ્ત્ર ભાષામાં એ કારણ છે. ચાલતી ભાષામાં અને બદલે ખાસ શાસ્ત્ર ભાષાનો ભાષા પ્રયોગ હોય છે, શબ્દ પ્રયોગ હોય છે, એની પાછળ હેતુ એ હોય છે કે જે કંઈ ખાસ કહેવા માંગે છે એ જ ત્યાં કહેવાય છે, બીજું કોઈ આગળ એમાંથી ન સમજે. એ દ્રવ્ય દ્રષ્ટિના અનેક પડખેથી અનેક પ્રકારે કથનો આ ગ્રંથમાં પણ છે, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત ગ્રંથમાં પણ છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ તો એ કથનોનો પ્રધાન ગ્રંથ છે અને શ્રીમદજીમાં પણ એ વાત ક્યાંક ક્યાંક આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ સ્વરૂપ મહિમા કાલે વાત કરી હતી, સ્વરૂપ મહિમા અને દ્રવ્ય દ્રષ્ટિ બે વિષય સંકલિત કર્યા છે ને, ભગવાન આત્મામાં દ્રવ્ય દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા હોવાથી એ બે વિષયનું સંકલન છે આ ભગવાન આત્મા. દ્રવ્ય દ્રષ્ટિનો એક જ વિષય કેટલા પડખેથી અને કેવી કેવી શૈલીથી વ્યક્ત થયો છે ધર્માત્માની વાણીમાં એ, અને જે જીનેન્દ્રની વાણીનો ઉત્કૃષ્ટ વિભાગ છે, જીનેન્દ્રની વાણીમાં તો ઘણી વાત આવે છે, વિશાળ વિષય છે, એમાં જે ઉત્કૃષ્ટ વિભાગ છે, ટોચનો વિભાગ છે, તે આ દ્રવ્ય દ્રષ્ટિ અને સ્વરૂપ મહિમા એ બંને વિભાગ છે, એ ટોચનો વિષય છે. પછી જૈન દર્શનના સાહિત્યમાં આથી આગળ કોઈ વિષય નથી, આ છેલ્લી હદનો વિષય છે. દ્રવ્ય દ્રષ્ટિનો જે વિષય નિરૂપિત થાય છે એથી આગળ પછી કોઈ વાત નથી, અહીંયા આ વાત પૂરી થાય છે એવો વિષય છે. બસો ને પાસઠ માર્ગદર્શનનો વિષય છે. અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા 84ના અવતારમાં રખડવાના છે. બીજાનું ભલું કરી શકીએ, બુરું કરી શકીએ તો પછી એમાંથી ઉત્પન્ન થાય છે કે જે ભલું કરવાનું જાણે એ બુરું કરવાનું જાણે છે. એટલે જે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માને છે તે પોતાની મર્યાદા ચૂકીને માન્યતામાં આગળ વધેલા છે, પોતાના પદાર્થની આત્મદ્રવ્યના દ્રવ્યક્ષેત્રકાળ ભાવના સ્વચ્છ તૃષ્ણિની મર્યાદાનું ઉલ્લંઘન એમાં થાય છે અને એથી કરીને 84ના ભાવમાં એટલે 84 લાખ યોની ઉત્પન્ન થવાનું સ્થાન છે, જીવોને ઉત્પન્ન થવાના સ્થાન કેટલા વિશ્વમાં છે તે 84 લાખ યોની સ્થાન છે, એમાં ઉત્પન્ન થવાના છે, એટલે કે પરિભ્રમણ કરવાના છે, સર્વ જગ્યાએ પરિભ્રમણ કરવાના છે. ચારે બાજુ ઉપર પરિભ્રમણ કરશે, એ બહુ મોટો અપરાધ છે. બીજાના બીજાનું કામ કરવું એનો અર્થ કે બીજાના ઘરમાં ધાડ પાડવી એમ છે. એનો અર્થ શું? લૂંટ કરવી, બીજાને લૂંટવા એ અપરાધ છે. જેમ લૂંટ કરે છે એ અપરાધ છે, એમ બીજાનું કાર્ય કરતું હોવાનું માનવું એ અન્ય દ્રવ્યો ઉપરની તરાપ છે. આ જીવની કરી શકતો નથી પણ માને છે એનો મોટો અપરાધ છે, અને એનો શિક્ષા છે, એનો દંડ છે એ 84 લાખ માધ્યમમાં મરણ કરવાનું છે. આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, માને કે ન માને એનું સ્વરૂપ અને એનો સ્વભાવ, એની મર્યાદા જાણવું દેખવું એથી આગળ કાંઈ નથી. આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માનું, માત્ર હું મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે આત્માનું જ કાર્ય કરી શકું છું, એ સિવાય કાંઈ કરી શકતો નથી તેમ ન માન્યું, અને પર વસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ, એને પોતાની સ્વતંત્રતા દબાઈ ગઈ, પોતાની જાગૃતિ દબાઈ ગઈ, પોતાની ચેતના દબાઈ ગઈ એમ કહે છે. એને પોતાની ચેતનાને દાબી દીધી, ચૈતન્ય પ્રાણને હ્યા માટે તે અપેક્ષા એ તે જળ છે. એવો આત્મા એ જીવતો નથી પણ એ બધા મળતા છે. ગુરુદેવ તો વૈરાગ્ય માટે પણ એમ કહેતા, કોઈનું શરીર સુંદર જોવે તો કે ફૂલેલું મળદું છે, બીજું કાંઈ નથી. શરીર જોવે તો કે શું છે, ફૂલેલું મળદું છે એમ જોતું. પૈસા વાળા જોવે ધમાધમ કરતા હોય, આમ કરી નાખું તેમ કરી નાખું તો કે આ બધા હાલતા ચાલતા મળદા છે, બિચારા અચેતન છે. કરુણાથી કહેતા શું કે આ પરનું કરી શકું એમ માનીને ધમાધમ કરે છે, આમ કરું ને તેમ કરું, આમ કરી નાખું ને તેમ કરી નાખું. એ છે કે આ બિચારા હાલતા ચાલતા મળદા છે, એનામાં હવે પ્રાણ રહ્યા નથી, એના પ્રાણને એણે હણી નાખ્યા છે, મળદા થઈ ગયા છે બિચારા. એ અપેક્ષા એ તે જળ છે એમ કહેવાય છે. આ જગતમાં જેની મહત્તા ઘણી છે એની જ્ઞાનીની નજરમાં કેવી કિંમત નીકળી ગઈ છે એના સૂચક વચનો છે ગુરુદેવના. લોકો તો એમ માને આની પાસે તો બહુ શક્તિ છે, એટલો બધો પૈસો છે, ઘણી શક્તિ છે, ધારે તે કરી શકે. શું કે પૈસો હોય તો ધારે તે કરી શકે. આખી સરકાર ખરીદી લઈએ, શું કે સરકાર ખરીદી લઈએ, કાયદા ફેરવાવી નાખે, ફલાણું કરી નાખે, ભીમું કરી નાખે. ગુરુદેવ કે આ બિચારા મળદા છે, બીજું કાંઈ નથી પણ આ જીવતા મળદા છે. જે મળદામાં અચેતનપણું છે એમાં પોતાનું ચૈતન્ય ચેતનાને દબાઈ ગઈ છે અને ચેતના રૂંધાઈ ગઈ છે, બિચારા મૂંઢાઈ ગયા છે, ઘણા દુઃખી છે અને અનંત દુઃખી થઈ જશે. અનંત દુઃખી છે ને હજી અનંત દુઃખી થઈ જશે એમ કરુણા આવે છે એના ઉપર. એની મહત્તા જરાય આવતી નથી. કૃષ્ણકુમારસિંહજીને કહ્યું હતું ને કે આ તો કાંઈ અમારે માખણ મારવાનું કાંઈ કામ નથી. રાજા હોય કે પૈસા વાળા હોય, થોડું માગે એ નાનું માગણ અને મોટું માગે એ મોટો માગણ. અમે તો માગણ તરીકે જોઈએ છીએ, આ જોઈએ ને તે જોઈએ, લાભ 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 કરે છે આખો દી, એ માગ્યા કરે છે. માગણ છે, બીજું કાંઈ છે
આવેલા.
હા, ઘણી વાર આવેલા અહીંયા. તો આપણે કરતા હતા, ભાવનગર માં હોય જામનગર માં છે તો આમંત્રિત કરતા હતા ને પોતે આવતા હતા, પણ બદરિક પ્રકૃતિના હતા, બહુ સરળ પ્રકૃતિના જીવ હતા, આવતા હતા. ગુરુદેવ ને તો બહાર ની પર્સનાલિટી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી હતી ગુરુદેવની. ગુરુદેવને જોયો તો એમ લાગે કે કોઈ મહાપુરુષ છે. રાજાને એમ થાય કે આપણે તો એને જ ખબર હોય આપણે પાપ કરીએ છીએ, શિકાર કરવા જાય અરણ્ય મારે કરતા શિકાર તો કરવા જાય. આમ બદરિક પ્રકરણ હતા, પણ એનો જે દરબારો ના લક્ષણ હોય એ બધા હોય પાછા, શિકાર કરવા જાય, પરમાથી ખાય, મને રોજ ન ખાય તો ક્યારે ખાતા હોય, ખરાબ પાપ તો કરતા એને ખબર હોય. આવા મહાપુરુષને જોવે ત્યારે એને જોતા જ એને એમ પડે કે આવો મહાપુરુષ છે, એ જે કે સાંભળી લેવું જોઈએ, એ જે કે તે સાંભળવું, એ હસતા મોઢે સાંભળી લેવું. એટલે હશા એમ કે આમ કહ્યું મોટા માંગણ તો કે હસવા મળ્યા. ઠીક છે, આપ જે કે આપ, અમે તો રાજા નહીં, આપ મહારાજા છો, અમારી પાસે તો આપ મહારાજા છો. એવી રીતે જોવે છે. ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ માં જ ઉભો રહીએ, સુપિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ માં ન ઉભો રહીએ. શું એવી જે કોઈ હાયર પર્સનાલિટી હતી એ કોઈ અમે ઠોક થઈને ન બેસી શકે, અને પ્રવચન કરે તો એ બધાને એવી રીતે ગુરુદેવ કીક મારતા કે આ બધા શિઠ્યાઓ પીઠ્યાઓ બધા તો બધા મગતરા છે, કાંઈ નથી, બધા પામર જીવો છે બધા. જેમ જંગલમાં નોળ ગોળ ગરમા વસે છે એમ આ બધા મોટા મોટા હજીરા લઈને બેઠા છે. એમ કે શું મકાન ને બંગલા ને મહેલ ન કહે પણ હજીરા કહીએ બધા. અને કેવા હજીરા છે કે જંગલમાં નોળ ગોળ હોય એમ જેમ દરમાં રહીએ એમ આ બધા દરમાં રહીએ છે, દુઃખના ડુંગળામાં દબાયેલા છે, દટાઈ ગયેલા છે. એમ કે કોઈની મહત્તા કરે, પ્રશંસા કરે એને, આપણે એને કંઈક સારું લગાડો, લાખની જગ્યાએ હવાલા વાપરશે, એ ગુરુદેવને કદી અપેક્ષા નથી રહી. એક રેકોર્ડ છે કે ગુરુદેવે ક્યારે કોઈને એક પણ વ્યક્તિને તમે આયા ખર્ચ કરો એવું કહ્યું નથી, આયા વાપરજો એમ કહ્યું નથી, સોનગઢમાં વાપરજો કે તમારા ગામમાં મંદિર બંધાવજો એવું કોઈ દિવસ નથી કર્યું. આ એક ગુરુદેવના ઇતિહાસનો રેકોર્ડ છે. ભાવનગરમાં મંદિર કર્યું, મંદિર થયું, મુમુક્ષુ તો ભાવનગરમાં ઘણા વર્ષથી આવતા હતા પણ કોઈ દિવસ કોઈને આપણને કહ્યું નથી. ઘણા વર્ષથી આપણે દર રવિવારે જતા હતા, કોઈ દિવસ આપણને નથી કહ્યું કેમ ભાવનગરમાં તમે મંદિર નથી બંધાવતા ભગવાનમાં. મંદિર બાંધ્યું ત્યારે પોતે આવ્યા પ્રસન્નતા કરી. હીરાલાલજીનું ખાસ નામ લેતા હતા, હીરાલાલજી છે તો આ બધું થયું. હીરાલાલજીને તો ભાવ હતો જ, વિશેષ એને અર્પણતા પણ કરી છે. તમે શુક્રવાર રહ્યો છો, જ્યાં મંદિર હોય ત્યાં રહ્યો ને, મંદિરના દર્શન થાય એવી રીતે રહ્યો ને, નજીક મંદિરની નજીક રહ્યો ને. વર્તમાન ભગવાનનું જે અંતિમ તીર્થંકરનું શાસન, એમની શાસનનો મુખ્ય અંગ જે વાણી, એનું ઉદઘાટન આજના મંગળ દિવસે થયેલું, અષાઢ વદ એકમ. તમારે અષાઢ વદ એકમ જ કહે છે, આજના મંગળ દિવસે ભગવાનની વાણી ઓમ ધ્વની શરૂ થઈ અને હજારો લાખો જીવો ના આત્મામાં ધર્મ પ્રગટ થવા, એવો આજનો મંગળ દિવસ છે. અને જે વર્તમાન શાસન ચાલે છે એ વખતે જે ધોધમાર વર્ષા થયેલી એનો પ્રભાવ હજી રહી ગયો છે.
પરંપરાએ
એ પ્રવાહ ચાલુ રહ્યો છે, એ આપણું સૌનું સૌભાગ્ય છે. એ પ્રવાહ હજી ચાલુ
રહ્યો.
ગુરુદેવ જેવા ધર્મ ધુરંધર ક્રાંતિકારી તીર્થંકર જેવા પણ આ શાસનમાં ઉત્પન્ન થયા, એ વિશેષતા છે.
ભગવાન જય પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવ.